આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર.
ગુજરાતી ક્રિશ્ચિયન્સ ક્રિસમસ વખતે તેમની સેલિબ્રેશન્સમાં ક્રિશ્ચિયન ગરબા રમે છે. છે ને યુનિક કોન્સેપ્ટ? વર્ષોથી જીસસ ક્રાઇસ્ટ પર ગરબા સોંગ્સ કમ્પોઝ કરતા સી વનવીર એટલે કે ક્રિસ્ટોફર વનવીર આજે આપણને આ ઇન્ટરેસ્ટિંગ ઉજવણી વિશે જાણકારી આપી રહ્યા છે. વનવીરભાઈ, સૌથી પહેલા તો SBS ગુજરાતીમાં તમારું સ્વાગત છે.
થેન્ક યુ.
નવરાત્રીમાં તો આપણે ગરબા સાંભળતા જ હોઈએ, પણ પહેલી વાર ક્રિશ્ચિયન ગરબા આ કોન્સેપ્ટ અમે સાંભળ્યું છે. તો વનવીરભાઈ, અમારા શ્રોતા મિત્રોને તમે જણાવશો કે જીસસ ક્રાઇસ્ટ પર ગરબા સોંગ્સ બનાવવાનું તમે ક્યારે અને કઈ રીતે શરૂ કર્યું?
કે લગભગ 92-93 ની વાત છે કે ત્યારે હું ગુજરાત ગયેલો અને લગ્ન પ્રસંગ કે ક્રિસમસ, કારણ કે હું મુંબઈમાં રહું છું તો બધા સગા અને બધું આખું અમારું સર્કલ જે બધું છે ગુજરાતમાં છે. તો મેં જોયું કે લોકોને ગરબા રમવાનો બહુ જ શોખ છે ખ્રિસ્તી લોકોને, પણ ભજન ટોળીને બોલાવી હોય તો એ 4-5 મિનિટનું ગીત ગાય અને પછી પાછું બંધ થઈ જાય, ફરી બધા બેસી જાય, પાછા એકાદું ગીત ઉપાડે પાછા. પણ જે એકધાર્યું રમત, જે અડધો કલાક, પોણો કલાક, કલાકનો જે એક રાઉન્ડ ચાલે, એવું કંઈ હતું નહીં. અને એ દરમિયાન મેં લગભગ 25-એક જેટલી સીડીમાં, કેસેટમાં, એ વખતે મારું મ્યુઝિક હતું જે નોનસ્ટોપ ગરબાના મેં મ્યુઝિક આપેલા એ વખતે. તો મને થયું, મને પ્રભુએ જાણે ચીંધ્યું કે તું આમાં બધું મ્યુઝિક છે જે આવું છે એવું ખ્રિસ્તી માટે તૈયાર કરો. અને મેં બહુ વિચાર્યું કે ખ્રિસ્તી ગરબા કઈ રીતના હોવા જોઈએ, શબ્દો જે બાઇબલ આધારિત જ હોવા જોઈએ, એની બહારનું કઈ, બાઇબલ બહારનું કોઈ વસ્તુ એમાં એ ના હોવી જોઈએ. બાઇબલની બધી વાતો છે, ઈસુ ખ્રિસ્તના બધા કિસ્સાઓ છે, એમના ચમત્કારો છે. અમારા બે કરાર છે, ઓલ્ડ ટેસ્ટામેન્ટ ને ન્યૂ ટેસ્ટામેન્ટ. તો ઓલ્ડ ટેસ્ટામેન્ટ બહુ બધા પ્રસંગો છે, વાર્તાઓ જેવા, જેમ કે દાનિયેલ વિશે છે, પછી યુના વિશે છે, એવી બધી ઘણી વાતો, એ બધાના પ્રસંગો. તો મેં એ બધી બાબતો ઉપર હું પોતે ગીતો લખું પણ છું.
અચ્છા.
મેં ગીતો લખ્યા, હા, અને હું કમ્પોઝર પણ છું, તો મેં એને કમ્પોઝ પણ કર્યા. કારણ કે મારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું હતું કે આપણે જેમ નવરાત્રીના જે માતાજીના ગીતો છે એવા ટ્યુન મારેથી લેવાય નહીં, તો ટીકાનું પાત્ર બન્યું. એટલે મારે નવી ટ્યુનો, પણ એ ફોક જ લાગે તમને, ગરબો જ લાગે. તો તમે જો મારા સાંભળ્યા હશે ગીતો તો તમને એ નવા પણ દેખાશે. અને છતાંય અમુક જે તદ્દન જે અજાણ્યા રાગ છે જે જાણીતા નથી, એટલે એવા રાગનો પણ ઉપયોગ કરી અને મેં ગીતો લખ્યા. અને મેં 1994 મેં પહેલી કેસેટ બનાવી, તાળીઓના તાલે ભાગ એક, તાળીઓના તાલે. અને એ કેસેટ માર્કેટમાં મૂકી, અને તમે બિલીવ નહીં કરો, ખ્રિસ્તી લોકો એટલું ઉમળકા ભેર એક કેસેટનું સ્વાગત કર્યું કે ખ્રિસ્તી સમાજમાં કેસેટનો એક રેકોર્ડ બની ગયો કે ફક્ત 3 જ મહિનામાં 20,000 કેસેટનું સેલ થઈ ગયું. અને એ કેસેટ વેચવામાં ગુજરાતમાં જેટલી અમારી શોપ છે, ક્રિશ્ચિયન શોપમાં ના મળે કે બધે ના મળે, બધી શોપ ને જેને બધી એનામાં મહેનત કરીને આટલી બધી કેસેટો વેચેલી. તો મેં ત્યારે એ વખતે એક ફંક્શન રાખેલું અને બધાનું મેં સ્વાગત કરેલું અને બધાને અમુક એવોર્ડ ને એવું મેં આપેલું. એટલું બધું લોકોએ સ્વીકાર્યું કે બધાને ગમ્યું અને બધી જગાએ અત્યારે તો પછી તો ના 1, 2, 3, 4, 5 ભાગ પણ મેં બનાવ્યા તાળીઓના તાલેના. પણ પહેલો ભાગ જે આજે પણ કોઈને કઈ પણ પ્રસંગ હોય, એ લગ્ન પ્રસંગ હોય કે ક્રિસમસ હોય, સોસાયટીમાં રમવાનું હોય, ટેરેસ પર રમવાનું હોય, કોઈ ગામડામાં રમવાનું હોય, પણ તાળીઓના તાલેનો જે મેં પહેલો ભાગ જે બનાવેલો એની પર જ લોકો આજે રમે છે અને બહુ આજ સુધી એ સક્સેસ છે અને લોકો બહુ જ એન્જોય કરે છે.
અરે વાહ, આ તો કેટલું ઇન્ટરેસ્ટિંગ કહેવાય. કારણ કે મને લાગે છે આપણા દેશમાં જ આવું થઈ શકે, ભારતમાં જ આવું થઈ શકે કે એક સ્ટેટની અંદર પણ આટલા અલગ અલગ સમુદાયના લોકો છે, પણ એકબીજાથી એટલું ઇન્ફ્લુએન્સ થાય છે કે ગરબાની પણ આપણે વાત કરીએ, નવરાત્રિના ગરબા હોય એમાં પણ કિસ્સાઓ આપણે માતાજીના સાંભળીએ, તો અહીંયા જીસસ ક્રાઇસ્ટના કિસ્સાઓ સાંભળવા મળે. દેટ ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ એન્ડ અમેઝિંગ કે આપણે આ સાથે મળીને કરી શક્યા.
થેન્ક યુ.
તો વનવીરભાઈ, હજી મને તમને પૂછવું હતું કે આજે પણ તમારા માટે ક્રિશ્ચિયન ગરબા સોંગ્સ બનાવવામાં તમને સૌથી મોટા ચેલેન્જીસ શું આવે છે?
હા, જુઓ પૂજા, ચેલેન્જીસની જો આજે પણ વાત કરું, જે એનો બીજો ભાગ બન્યો, ત્રીજો ભાગ બન્યો, દર વખતે ચેલેન્જીસ તો હતા અને આજે પણ છે. સૌથી મોટો ચેલેન્જ મારા માટે એ છે કે નવા નવા શબ્દો, આવા રેડી ગરબાઓ તો બધા છે એવા ઇઝીલી મળી જાય, કોઈ ચોપડીમાંથી મળી ન જાય. શબ્દો નવા લખવા પહેલી વસ્તુ, અને ટ્યુન કમ્પોઝિશન, એ ટ્યુન અને એને લાઇનસર ગોઠવવા. કારણ કે તમે તો જાણતા જ હશો કે નોનસ્ટોપ જે બને એમાં અડધો અડધો કલાકના બે ભાગ બનાવીએ, તો એ ધીમેથી શરૂ થાય, ઇંચથી શરૂ થાય, ઇંચથી શરૂ થઈને પછી ધીરે ધીરે ફાસ્ટ થતું ખેમટા પર જાય, ખેમટા તાલમાંથી પછી આગળ વધતા 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 એ 2-4 એટલે કેરવામાં એ જાય, અને કેરવામાં એકદમ ફાસ્ટ ગરબા થઈ અને એમાં દુહા છંદ પણ આવે ને એ બધું થઈને પછી એક સાઈડ પૂરી થાય, પાછી બીજી સાઈડ સે વગાડો, એટલે પાછું ધીમેથી તમે હિંચથી શરૂ કરો, પછો ખેમટો અને પછી કેરવાથી પછી એનો એન્ડ. આ રીતે આ લાઈનમાં ગીતો લખવા, એ રીતે કમ્પોઝ કરવા, એ દરેક લયમાં લોકો એક ધાર્યું ધીમું ધીમું વાગ્યા કરે તો મજા ના આવે, એને ધીરે ધીરે ગરબાની સ્પીડ વધતા રહેવી જોઈએ એટલે તાલ પણ બદલાય. તો એ લખવા, એ શબ્દો લેવા, એ જરા ચેલેન્જિંગ આજે પણ છે.
ઓકે, રાઈટ. અને હજી પાછું ઈ સેમ ટોપિક પર આવતા મને તમને પૂછું તું વનવીરભાઈ કે ગુજરાતમાં ક્રિસમસના સેલિબ્રેશન માટે આ યુનિક ગરબા ક્યારથી શરૂ થયા છે, તમે કંઈ આઈડિયા આપી શકો અમને? કારણ કે આમ તો વાંચવામાં આવે છે કે ઈ ડેકેડ્સથી, ઘણા ડેકેડ્સથી ચાલતું આવે છે, પણ તો પણ નવું કોન્સેપ્ટ લાગે સાંભળીને, તો થોડીક જાણકારી આપી શકો?
જણાવું કે હા, તો તમને જણાવું કે મેં જે સીડી આ જે કેસેટ બનાવેલી, તો એ સૌથી પ્રથમ મેં બનાવેલી. ખ્રિસ્તી સમાજ પાસે આવું કંઈ હતું જ નહીં, નોનસ્ટોપ અડધો કલાક રમી શકે. અને પછી એની પર જ લોકો રમવા માંડ્યા, અને સોસાયટીમાં, અને પછી બધા શેરીઓમાં, અને એ રીતે બધા તોડે મળીને એની પર જ રમતા હતા. અને પછી ઘણી બધી ઓર્કેસ્ટ્રાઓ પણ હતી, ઉભી થઈ ગુજરાતમાં, જેઓ ખ્રિસ્તી ગરબા પર લગ્ન પ્રસંગે એ રીતે જાવે અને બધા એમને બોલાવે. ઘણી બધી વાર અહીંથી મને ગાવા પૂરતો જ બોલાવ્યો છે, ત્યાંનું વગાડનારું ગ્રુપ હોય અને હું અહીંથી ગાવા માટે ખાસ ગયો છું, અને એ ગ્રુપ સાથે હું એઝ અ સિંગર જોઈન થયો છું. અને એ પછી ક્રિસમસ હોય કે કોઈ ચર્ચનું કોઈ ખાસ ફંક્શન હોય, એ સેલિબ્રેશન અમદાવાદમાં, બરોડામાં બધે, અને એ લોકો ગાય છે, અને ઘણા મારા ગરબા લેતા હતા. પછી એ પછી સમજો ને 94-95 પછી આ રીતે રમવા માંડ્યું. એ પહેલા તો મેં તમને જણાવેલું કે પછી થોડી આવે ને એની સાથે ઉપર રમે થોડી વાર એ રીતે.
અચ્છા, ઓકે. અને સૌથી છેલ્લે અમારો પ્રશ્ન જે તમારા માટે હતો વનવીરભાઈ, હતો કે ક્રિસમસ વખતે ગુજરાતમાં યુનિક સેલિબ્રેશન શું હોય છે, એનું થોડીક તમે જાણકારી આપી શકો? આ તો અમને ખબર પડી કે ગરબા રમાય, પણ એની સિવાય શું થતું હોય સેલિબ્રેશનમાં?
જો સેલિબ્રેશનમાં ખાસ તો ગુજરાતમાં હોય કે અહીંયા પણ મુંબઈમાં પણ જ્યાં હું રહું છું, અંધેરી મુંબઈમાં, તો સેલિબ્રેશન મેન તો જ્યારે ખ્રિસ્તી ઘર જેવી રીતે આપણે દિવાળીમાં બધું બનાવીએ મીઠાઈ ને બધું, તો એ રીતે ખાસ દરેક ખ્રિસ્તી ઘર ચૂરમાના લાડુ બનાવે, ચૂરમાના લાડુ, પછી ઘૂઘરા છે કે પછી ચોળા ફળી છે કે આ બધું નાસ્તો બનાવે, એકબીજાના ઘરે જાય ક્રિસમસ, હેપી ક્રિસમસ કરવા કે હેપી ન્યુ યર કરવા, ત્યારે જે ઘરે બનાવેલો નાસ્તો હોય કે કેક હોય એ એકબીજાને ધરે, મોડું મીઠું કરાવે, એ છે. પ્લસ ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી એવું શરૂ થયું છે કે પાર્ટી પ્લોટ્સ હાયર કરીને ઘણા ખ્રિસ્તી જે છે જુવાનો, તે લોકો શું કરે કે આવી રીતે ટિકિટ રાખે અમુક ચર્ચિસ માટે. બહુ મોટી ટિકિટ નથી હોતી, આમાં 10-20 રૂપિયા જેવી એવી ખાલી એન્ટ્રી બિલકુલ ગમે આવી ના જાય, ચર્ચ થ્રુમાં ચર્ચમાં જ એક ટિકિટનું સેલ થાય, અને પછી ઓર્કેસ્ટ્રા હોય અને ત્યાં બધા એ ગીતો ગવાય ને લગભગ રાતના મોડી રાત 1:30-2 વાગ્યા સુધી એ ગરબાનું સેલિબ્રેશન થાય. ત્યાં બધા ખાવા પીવાના સ્ટોલ્સ લાગે, બધા અલગ અલગ લગાડે, કોઈ બિરયાની આપે, કોઈ આ છે, એટલે બધું અલગ અલગ સ્ટોલમાં બધા ખાય પીએ અને ગરબા રમે, એ રીતે આ સેલિબ્રેશન થાય છે.
અરે વાહ.
અને ક્રિસમસ કેરલ્સ તો જાણો જ છો, ક્રિસમસ આવવાની પહેલા દરેક ચર્ચ ગ્રુપ એમના ક્વાયર એ લોકો બધા ઇન્સ્ટ્રુમેન્ટ લઈને નીકળી પડે, સાથે ક્રિસમસ ફાધર હોય, ચર્ચના પાસ્ટર, અને બધા ગાતા ગાતા ઘરે ઘરે પોતાના ચર્ચના જે મેમ્બર્સ હોય ત્યાં ફરે, અને પ્રભુનો જે આનંદ છે એ આપે. દરેક ઘર લગભગ ડેકોરેશન ઘરમાં કરે, ખાસ તો બહાર સ્ટાર લગાડે, ક્રિસમસ ટ્રી બનાવે, ઈસુના જન્મની નાની એવી ગભાણ બનાવે, અને બીજું બધું પણ ડેકોરેશન કરે, લાઇટિંગ્સ કરે, જે રીતે દિવાળીમાં થાય છે, અને એ રીતે બધા આ સેલિબ્રેટ કરે.
ઓકે વનવીરભાઈ, થેન્ક યુ વેરી મચ. અમે આટલા વર્ષોથી ક્રિસમસ હિમ્સ અને એ તો સાંભળ્યું જ હતું, પણ પહેલી વાર ક્રિશ્ચિયન ગરબા સોંગ્સના વિશે સાંભળ્યું, અને તમે આટલા યુનિક ટ્રેડિશન્સ અને સેલિબ્રેશન્સ વિશે અમારા શ્રોતા મિત્રોને જણાવ્યું, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ.
લાઈક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.